ഗണമൂലവേശോ ത്രികാടവർത്തിയായിരിയാണം. ഗണമൂലവേശോ ത്രികാടവർത്തി ഉവച്ചായണം. ഗണമൂലവേശോ ത്രികാടവർത്തി ശവശാവണം. ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമ. മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദാര്യോ ജൈനധർമ്മോസ്തു മംഗളം. സർവമംഗൾ മാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജൈനം ജയതു ശാസനം. നമ ശമൈശാരായ യശ്വാനുഭൂത്യ ചകാശത്തെ ചിത്സ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരച്ഛിതേ ഏകോ മേ ശാശ്വതോ അപ്പാ ജ്ഞാൻദർശൻ ലക്ഷണോ ശേഷാമേ ബാഹിരാ ഭാവാ സവേ സംയോഗ ലക്ഷണ. മാറോ സുശാശ്വത ഏക ദർശന ജ്ഞാന ലക്ഷണ ജീവ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુજ્ધિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે જે જાણતો અરંતને ગુણદ્રવ્યને પર્યયપણે તે જીવ જાણે આત્મને તશમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત સુદ કથા એને જે જ્ઞાતે તો તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને ધ્રુવચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને વંદી કહું શુદ્ધ કેવળી કથિતા સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવ્ય આપણે બે દિવસ માટે જે સ્વાધ્યાય લેવાનો છે એ સવારે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર જે પ્રવચનો ચાલે છે એના ઉપર જ આપણે બે દિવસમાં ટૂંકો ટાઈમ હોવાથી એના ઉપર આપણે સ્વાધ્યાય લેશું. આખો જીનેન્દ્ર પરમાત્માએ જે સાક્ષાત પ્રગટાવેલો માર્ગ છે એવું જે મહાવિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાનની દેશના ત્રણ અથવા ચાર વખત નિરંતર ખરતી હોય છે એવી જે સિમંદર ભગવાનની દેશના સાંભળી કુંદકુંદાચાર્ય દેવ આઠ દિવસ માટે ત્યાં જઈને અહીંયા પધારેલા ભરત ક્ષેત્રમાં આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રી પણ ત્યાં હતા. બેન બેનશ્રી વગેરે જ્ઞાની ધર્માત્માઓની પણ ત્યાં હાજરી હતી. એ ત્યાંથી બધું જીનેન્દ્ર ભગવાનની દેશનામાં જે જે વાતો આવી તેમના દ્વારા આપણી પાસે અહીંયા ભરત ક્ષેત્રમાં અત્યારે સાક્ષાત એ જ દિવ્ય ધ્વનિ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા દિવ્ય ધ્વનિ વત્ત વાણી અત્યારે આપણી પાસે અહીંયા મોજૂદ છે. એવી કોઈ એ વાણીમાં ભવ્યતા ભરેલી છે, એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની સ્પષ્ટીકરણની શૈલી છે કે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જીવ એને જ્યારે સાંભળે તો એને ખરેખર એના જે અંદરના ભાવ હોય એમાં એવું જ ભાષણ થાય છે કે ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રી જે મારા સ્વરૂપની વાત કરે છે વાસ્તવિકપણે ખરેખર મારું સ્વરૂપ એવું જ છે. એવો એને વિકલ્પાત્મક દશામાં પણ ખ્યાલ આવી જાય છે. એવી કોઈ અદભુત દિવ્ય ધ્વનિવત દેશના પૂજ્ય ગુરુદેવશ્રીની 45 વર્ષ સુધી અહીંયા ખૈરી છે. પૂજ્ય ગુરુદેવશ્રીએ કોઈ એવું પડખું નથી કે કેવળ જ્ઞાન જ્યાં સુધી જીવને થાય ત્યાં સુધી એને ખરેખર બીજા કોઈની જરૂર પડે એવું ખરેખર કોઈ પડખું નથી કે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ ક્લિયર ન કર્યું હોય, ચોખ્ખું ન કર્યું હોય. સિમંદર ભગવાનની દેશના તો સાક્ષાત સાંભળી, પણ આચાર્યોના હૃદય જે કુંદકુંદ આચાર્યના પંચ પરમાગમ એના સિવાય પણ જેટલા જેટલા આચાર્યો થઈ ગયા એ બધાના શાસ્ત્રો પોતે 45 વર્ષમાં એવા સૂક્ષ્મતાથી ફેરવી ગયા છે કે એના જ્ઞાનમાં એ એટલું બધું કંડારાઈ ગઈ છે એ બધી વસ્તુ, કે જ્યારે એની શ્રુતની જે વાણી નીકળતી હોય છે જ્યારે, ત્યારે આપણને ખ્યાલ આવે છે. પૂજ્ય બેનશ્રી તો કહેતા કે જાણે કોઈ આચાર્ય ઉપદેશ દેતા હોય એવું લાગે, એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની વાત આપણી પાસે અત્યારે અકબંધ આપણી પાસે પડેલી છે. પૂજ્ય ગુરુદેવશ્રી અહીંયા આવ્યા ભરત ક્ષેત્રમાં, અને આવીને સમયસર હાથમાં આવતા જ એનું કાર્ય પોતે સ્વાનુભવથી વિભૂષિત પોતે થઈ ગયા, અને એ સ્વાનુભવથી વિભૂષિત થયા પછી જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી જાય છે અને એનું જ્ઞાન પણ ત્યારે સમ્યક થઈ જાય છે, ત્યાર પછી કેટલાય અળખા પડખા એને ખ્યાલમાં આવે છે અને એ દ્વારા એની પ્રતિપાદનની ધારા ચાલ્યા કરતી હોય છે. જે 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 અંદરમાં વસ્તુ જોતા જાય છે અને બહાર ઉપદેશ આપતા જાય છે, એવી કોઈ આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીની એવી શૈલી છે, એવી શૈલી છે કે આવી શૈલીને કોઈની ઉપમા ન આપી શકાય એવી અનુપમ શૈલીથી એણે પ્રતિપાદન કર્યું છે. એવું આપણી પાસે ગુરુદેવની વાણી, અક્ષર, દેહ બધું આપણી પાસે મોજૂદ છે. ખરેખર એક ગુરુદેવને જીવ નિરંતર સાંભળા કરે તો કોઈને સાંભળવાની જરૂર પડે એવું નથી, એવી દેશના ખરી ગઈ છે આ પુરુષની. એટલે હમણાં જે ચર્ચા ચાલતી હતી પૂજ્ય બેનશ્રીની, અને સવારે જે આમાં આ અમૃત બોધ નામનું પુસ્તક છે એમાં જે બેનશ્રીના વચનામૃત પરના બોલ પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધા છે એમાંથી જ આપણે 2 દિવસ સ્વાધ્યાય કરીએ છીએ. હમણાં પૂજ્ય બેનશ્રીની ચર્ચા ચાલતી હતી એમાં 2-3 વિષયો હમણાં આવ્યા, 15 મિનિટ ચર્ચા ચાલતી હતી. એમાં એક પ્રદેશ ભિન્નતાનો પ્રશ્ન ચાલતો હતો દ્રવ્ય પર્યાયની, એક ઉત્પાદવી ધ્રુવયુક્તમ સતનો વિષય ચાલતો હતો, અને એક દ્રષ્ટિ કેવી રીતે દ્રવ્ય ઉપર જાય અને એ સમયે જ્ઞાન સમ્યક થાય એના વિષયની ચર્ચા અત્યારે હમણાં 15 મિનિટમાં પૂજ્ય બેનશ્રીએ ખૂબ જ સુંદર ચર્ચા ચાલી. એક તો દ્રવ્ય પર્યાયના પ્રદેશ ભેદની ચર્ચા છે, એક પોતાનું સ્વરૂપ ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત છે પ્રમાણનું દ્રવ્ય, અને એ પ્રમાણના દ્રવ્યમાં અને દ્રવ્યમાં ભેદ જ્ઞાન કરી અને અભેદનો અનુભવ કેવી રીતે થાય, અને ઉત્પાદવે ધ્રુવયુક્તમ સતમાં પર્યાય કેવી રીતે જુદી હોય છે અને પર્યાય કેવી રીતે અનન્ય હોય છે એ પણ ચર્ચા હમણાં કોઈ પ્રશ્ન પૂછતું હોય મુમુક્ષુ આપણા. પ્રદેશ ભિન્નતાની ચર્ચા એવી છે કે સંવર્ધિકારની 181-82-83 ગાથા જે છે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. એ જે ગાથાઓ છે એમાં સંવર અધિકારમાં પ્રદેશ ભિન્નતાની ખૂબ ચર્ચાઓ આવી છે. સમયસારમાં 257-58-59-60-61 એવા 5 પ્રવચનો છે 19મી વખતના પ્રવચનમાં, એમાં એનો ખૂબ વિસ્તાર પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આવ્યો છે. પ્રદેશ ભિન્નતા એક એવી વસ્તુ છે કે એક બાજુ આમ દ્રવ્યના પ્રદેશ હોય ને એક બાજુ આમ દ્રવ્ય પર્યાયના પ્રદેશ હોય, એવી રીતે પ્રદેશ ભિન્નતા નથી હોતી ક્યારેય. પણ જ્યારે દ્રવ્યને લક્ષમાં લેવું હોય, જ્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવી હોય, જે આપણું શુદ્ધ ચૈતન્ય તત્વ, ત્રિકાળ તત્વ, અપરિણામી તત્વ, જ્ઞાયક તત્વ, ભેદ તત્વ, નિરપેક્ષ તત્વ, અખંડ તત્વ, નિર્લેપ તત્વ, શાશ્વત તત્વ, એકરૂપ તત્વ, પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત અને જ્ઞાન દર્શન ગુણોથી સવર એવું જે પોતાનું ચૈતન્ય તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, કે જે દ્રષ્ટિના વિષયમાં દ્રષ્ટિ નથી હોતી, એવો જે દ્રષ્ટિનો વિષય છે, જ્યારે એ દ્રષ્ટિના વિષયનું અવલંબન જીવ લેવા જાય ત્યારે અવલંબન લેનાર તો પર્યાય હોય છે અને અવલંબન લે છે તે દ્રવ્યનું, પર્યાય અવલંબન લેનાર છે અને અવલંબન લેવામાં આવે છે ત્રિકાળી દ્રવ્યનું. તો અવલંબન લેનાર જે વસ્તુ છે એ વસ્તુ જો દ્રવ્ય સાથે એકમેક હોય તો અવલંબન લેનાર વસ્તુ પર્યાય અને અવલંબન આપનાર દ્રવ્ય એ બે જો એકમેક હોય તો પછી દ્રષ્ટિ દ્રષ્ટિ કરે કેવી રીતે? જો બે એક જ હોય તો દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય જો એક જ હોય તો દ્રષ્ટિ કરે કોણ? એટલે દ્રષ્ટિ કરનાર એક દ્રષ્ટિની શ્રદ્ધાની પર્યાય જુદી છે અને ત્રિકાળી દ્રવ્ય જુદું છે એમ સ્પષ્ટતા કરવામાં આવે. એમ સ્પષ્ટતા કરે ત્યારે દ્રષ્ટિમાં હું દ્રવ્ય છું એવું અહમપણું થાય તો ત્યારે એમ કહેવાય કે આ જીવને અનુભૂતિ થઈ. હવે જો પર્યાયના અને દ્રવ્યના પ્રદેશ એક હોય એ સમયે તો દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયના પ્રદેશનું અવલંબન આવી જાય અને પર્યાયના પ્રદેશનું જો અવલંબન આવી જાય તો કોઈ જીવ સમ્યકતા ન પામી શકે. એ અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયના પ્રદેશની ભિન્નતા લાગુ પડે છે અને જ્યારે અનુભૂતિ થાય, જ્યારે અનુભૂતિ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય, જ્ઞાનમાં સ્વસંવેદન આવે, ચારિત્રમાં એક દેશ લીનતા થઈ જાય, સ્વરૂપાચરણ ચારિત્રની ઉત્પત્તિ થાય, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર અને જ્ઞાયકનું અભેદ અનન્યપણે પરિણમન થઈને અતિન્દ્રિય આનંદનો સ્વાદ જ્યારે આવે ત્યારે ત્યાં કોઈ પ્રદેશ ભિન્નતા લાગુ પડતી નથી. દ્રષ્ટિ કરવા માટેની વાત જુદી, દ્રષ્ટિ થાય ત્યારની વાત જુદી, દ્રષ્ટિ થયા પછી પાછું વિકલ્પ આવે એની વાત જુદી. ત્રણ વાત છે. દ્રષ્ટિ કરવા માટે શું, દ્રષ્ટિ થાય ત્યારે શું અને દ્રષ્ટિ થયા પછી વિકલ્પમાં આવે ત્યારે શું. એ બધી વ્યવસ્થા અલગ અલગ હોય છે. જ્યારે દ્રષ્ટિ કરવી હોય ત્યારે એમ પણ ગુરુદેવના પ્રવચનમાં આવે કે દ્રવ્યના અને પર્યાયના પ્રદેશો ભિન્ન છે. અને દ્રષ્ટિ થાય ત્યારે ગુરુદેવના પ્રવચનમાં જેમ આવે કે હવે અહીંયા પ્રદેશ ભિન્નતા લાગુ પડતી નથી અત્યારે, કારણ કે જ્ઞાન ને જ્ઞાયકનું અનન્યપણું કથનચિત અભેદપણું ત્યાં ચાલુ થઈ ગયું હોય છે. જો ત્યારે એને ભેદ દેખાય કે આ પર્યાય છે એ દ્રવ્યનું લક્ષ્ય કરે છે, આ પર્યાયમાં આનંદ આવે છે અને દ્રવ્ય એનાથી જુદું છે, જો એવો વિકલ્પ એને ઉભો થાય તો એને અનુભૂતિ નથી. ત્યારે ત્યાં બધું આત્મા જ છે, ત્યાં દ્રવ્ય ગુણ પર્યાય એવા ભેદ જ નથી, ભેદ વિકલ્પો છૂટી જાય છે. સમયસાર પરમાગમની 14મી ગાથા છે, એમાં અબધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત એવા 5 બોલથી ત્રિકાળી દ્રવ્યને સિદ્ધ કર્યું છે. તો પ્રશ્ન ઉઠાવ્યો અહીંયા કે આ બધ સ્પષ્ટ ભાવો જે છે, રાગાદી ભાવો છે, એ વિદ્યમાન છે ત્યારે આવો અબધ સ્પષ્ટ આત્મા મને અનુભવમાં આવે કેવી રીતે? એવો શિષ્ય પ્રશ્ન ઉઠાવે છે કે આવું જ્યારે બધ સ્પષ્ટ આદિ ભાવો, મોહરાગ દ્વેષના ભાવો, અજ્ઞાનપણું એ અત્યારે મારી દશામાં વર્તી રહ્યું છે, એ સમયે તમે એમ કહો છો કે તું અબધ છો, અનન્ય છો, નિયત છો, અવિશેષ છો, અસંયુક્ત છો, તો મને આ અત્યારે ચાલુ છે ને આનો અનુભવ કેમ થાય? તો કે બસ તું તારા સ્વરૂપની સંભાળ લે કે તું વાસ્તવિકપણે આવો જ છો તો તને અનુભૂતિ થાય, થાય ને થાય રાગના સમયે થઈ શકે.
રાગના સમયે વિતરાગતાને યાદ કરતો બીજે સમયે તેને અનુભૂતિનો પ્રકાર ભજે ભજે ને ભજે. રાગ થઈ ગયો હોય ત્યારે તો કઈ અનુભૂતિ થાય નહીં, પણ ખ્યાલ આવી જાય તો બીજા સમયે અનુભૂતિનો પ્રકાર ભજે. તો ત્યારે થાય શું? તો કે ત્યારે એમાં એમ લખ્યું કે અનુભૂતિ તેજ આત્મા, અનુભૂતિ તેજ આત્મા. ત્યારે અનુભૂતિ પર્યાય નથી. જો તમે એને પર્યાય જોય તો ભેદ ભેદ વિકલ્પ ઉત્પન્ન થઈ જશે. ત્યારે તો ત્યાં આત્મા થઈ ગયો છે. એટલે પ્રદેશ ભિન્નતાની આવી વાત છે. દ્રષ્ટિ અપેક્ષાએ સર્વથા બિન પર્યાય અને જ્ઞાન અપેક્ષાએ જોવો તો કથનચિત બિન અભિન છે પર્યાય. આવું વસ્તુનું સ્વરૂપ છે. જ્ઞાન ક્યારેય જ્ઞાયકથી જુદું પડતું નથી, ચાહે ગુણ રૂપે હો ચાહે તો એના ઉપયોગ રૂપે હો, તો પણ એની અનન્યતા જ્ઞાનમાં જ્ઞાયક, જ્ઞાનમાં જ્ઞાયક, જ્ઞાનથી અનન્ય એમ ચાલ્યા જ કરે છે. એ જ સમયે એની નજર જો જ્ઞાન ઉપર હોય, જ્ઞાનના ભેદ ઉપર, તો વિકલ્પ છે. અને એ જ સમયે એની નજર હું ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છું, તો એ દ્રષ્ટિનો વિષય ગ્રહણ કરી અને દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે. અને એ જ સમયે જ્ઞાનમાં પણ સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એ ચર્ચા અત્યારે હમણાં પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાં અત્યારે એ ચર્ચા ચાલતી હતી. એમ કે તું એને એકદમ આમ જુદું જ કર નાખ. તો કે ભાઈ જો શ્રદ્ધાની જયારે ચર્ચા ચાલતી હોય, દ્રષ્ટિનો વિષય જયારે દ્રષ્ટિમાં લેવો હોય, ત્યારે તો પર્યાય તને યાદ તો ન આવવી જોઈએ, દેખાવી તો ન જોઈએ, પણ આ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે એવો પણ જો તને વિકલ્પ ઉત્પન્ન થાય તો લક્ષ નહીં થાય દ્રવ્ય ઉપર. કારણ કે તને પ્રીતિ પર્યાય ની ચાલે છે હજી, એટલે લક્ષ નહીં થાય તારું દ્રવ્ય ઉપર, એમ કહેવા માંગે છે. એવી સુંદર ચર્ચાઓ પૂજ્ય બેનશ્રીને પણ પૂજ્ય ગુરુદેવશ્રીની ગેરહાજરીમાં પ્રશ્નોત્તરી ઘણી થતી હતી, અને આવી બધી ચર્ચાઓ આપણી પાસે રહી ગઈ છે. ખૂબ જ સુંદર ચર્ચાઓ છે. એમાં આ 81 નંબરનો બોલ સવારે પ્રવચનમાં અહીંયા ચાલેલો, 81 નંબર ને 100 નંબર, એ 81 નંબરનો બોલ છે. એમાં પૂજ્ય બેનશ્રી લખે છે, આ બધા પ્રવચનો હિન્દીમાં છે. જેસે સ્વભાવ સે નિર્મલ સ્ફટિક મે લાલ કાલે ફૂલ કે સંયોગ સે રંગ દિખતે હે, તથાપિ વાસ્તવ મે સ્ફટિક રંગા નહીં ગયા હે, વૈસે હિ સ્વભાવ સે નિર્મલ આત્મા મે ક્રોધ માન આદિ દિખાઈ દે, તથાપિ વાસ્તવ મે આત્મદ્રવ્ય ઉસસે ભિન્ન હે, વસ્તુ સ્વભાવ મે મલિનતા નહીં હે, પરમાણુ પલટ કર વર્ણ ગંધ રસ પરસે રહિત નહીં હોતા, વૈસે હિ વસ્તુ સ્વભાવ નહીં બદલતા, યહ તો પરસે એકત્વ તોડને કી બાત હે, યહ તો પરસે એકત્વ તોડને કી બાત હે, અંતર મે વાસ્તવિક પ્રવેશ કર તો પરસે પૃથકતા હો જાય. એટલે અહીંયા શું સિદ્ધ કરવા માંગે છે કે સ્વભાવથી તો સ્ફટિક છે એ કેવો છે? નિર્મળ છે. સ્વભાવથી સ્ફટિક નિર્મળ છે એ સ્ફટિકની વાત કરી અને આત્મા ઉપર લઈ જવા માંગે છે. સ્વભાવથી તો સ્ફટિક નિર્મળ છે, પણ એવા સ્ફટિકમાં લાલ કાળા ફૂલના સંયોગે રંગ દેખાય તો પણ ખરેખર સ્ફટિક રંગાઈ નથી ગયો. અને સ્વભાવે નિર્મળ દ્રષ્ટાંત આપી અને આત્મામાં ઉતારે છે એ દ્રષ્ટાંતને. પેલા દ્રષ્ટાંતથી સીધી કરે છે કે સ્ફટિક છે એ સ્વભાવે નિર્મળ છે. એ સ્વભાવે નિર્મળમાં ગમે તેટલા લાલ કાળા ફૂલોનો પ્રતિભાસ કે જાય પડતી હોય, અવભાસન થતું હોય, પ્રતિબિંબ પડતું હોય, પણ સ્ફટિકને એમાં કાંઈ ફેર પડતો નથી. જેમ સ્ક્રીન હોય ને, સ્ક્રીન અત્યારે તમે સ્ક્રીન જોવો છો ને, સ્ક્રીનમાં જે ચિત્રો પડે છે ને એ ફૈરાજ કરશે, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. હવે એ ચિત્રો ફરે છે એમાં સ્ક્રીનને શું સંબંધ? સ્ક્રીન એવો ને એવો છે. ગમે તેટલા ચિત્રો આવી જાય, ગમે તેટલા ચિત્રો ચાલ્યા જાય, ગમે તેટલું એમાં ચિત્રામણ થઈ જાય, પણ એના સ્ક્રીનને કાંઈ અસર થતી નથી. એ એવો ને એવો છે. કારણ કે શું કામ એવો ને એવો રહીએ છીએ કે એની પોતાની એક સ્વચ્છતા છે. ત્યાં એની પોતાની સ્વચ્છતા છે. એ સ્વચ્છતા છે એ આ અક્ષરોને લીધે નથી સ્વચ્છતા. એ સ્વચ્છતા છે માટે અક્ષરો ખ્યાલમાં આવે છે. તો કિંમત ત્યાં સ્વચ્છતાની છે, સ્ફટિકની સ્વચ્છતાની કિંમત છે, આત્માની સ્વચ્છતાની કિંમત છે. તમે બીજી કોઈ વસ્તુ હોય એના ઉપર તમે એ અક્ષર લખો તો ત્યાં સ્વચ્છતા નહીં હોય તો તમને એ અક્ષરો નહીં દેખાય. કિંમત સ્વચ્છતાની છે. કોઈ પણ લાલ પીળા ફૂલનું પ્રતિબિંબ સ્ફટિકમાં પડે તો લાલ પીળા ફૂલને કારણે બિલકુલ એમાં લાલ ફૂલ પીળા ફૂલ દેખાતા નથી સ્ફટિકમાં. એ સ્ફટિકની પોતાની સ્વતંત્ર સ્વચ્છતા છે. આત્મામાં 47 શક્તિ લખીને અમૃતચંદ્ર આચાર્ય, એમાં 11 નંબરની શક્તિ છે જીવત્વ ચિત્તિ દસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સર્વદર્શિત્વ સર્વજ્ઞત્વ સ્વચ્છત્વ. 11 નંબરની શક્તિ છે એની વ્યાખ્યા અમૃતચંદ્ર આચાર્ય બાંધી છે કે અમૂર્તિક આત્મ પ્રદેશોમાં લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ એવી સ્વચ્છત્વ શક્તિ, એવી વ્યાખ્યા બાંધી અમૃતચંદ્ર આચાર્ય. શું કીધું? અમૂર્તિક આત્મ પ્રદેશો, અમૂર્તિક આત્મ પ્રદેશોમાં લોકાલોકના આકારોથી મેચક. મેચક એટલે મલિન નહીં, મેચક એટલે અનેક આકાર. લોકાલોકના આકારોથી અનેકાકારપણું અમૂર્તિક આત્મ પ્રદેશ, એમાં લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ એવી સ્વચ્છત્વ શક્તિ. તો એ સ્વચ્છત્વ શક્તિ છે એને કારણે લોકાલોકના આકારો અનેકાકારપણે એમાં પ્રતિબિંબિત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે લોકાલોકના આકારો. પણ એ શક્તિને શું એમાં? એ તો શક્તિ છે, એ શક્તિ શક્તિરૂપ રીએ છે. આકારોથી શક્તિમાં કાંઈ થતું નથી. જો આકારોથી શક્તિ મલિન થઈ જતી હોય તો એના પછીના આકારો એ સ્વચ્છતામાં પડે જ નહીં. બીજા આકારો અહીંયા પડી જ ન શકે જો મલિન થઈ જાય તો. એમ આ આત્મા છે, અજ્ઞાયક દેવ છે, આ ચૈતન્ય પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા છે, અનાદિ અનંત એક રૂપ પરમાત્મા છે, અખંડ પરમાત્મા. એમાં બે ગુણધર્મો વ્યક્ત રૂપે રહેલા છે આત્મામાં, આત્માના જ્ઞાનમાં. એક એમાં જાણવું ચાલે છે પ્રત્યેક સમયે, જ્ઞાન 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 જ્ઞાન, જાણવું 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 જાણવું. અને એ જ સમયે એ જ જ્ઞાનની પોતાની સ્વચ્છતા છે. ઘણા કળશોમાં આવે છે કે જ્ઞાનની સ્વચ્છતામાં જ્ઞેયો પ્રતિભાસિત થાય છે. તો હવે અહીંયા સિદ્ધ શું કરવું છે? એ પ્રતિભાસો પર પદાર્થના થાય છે એ સિદ્ધ કરવું છે કે જ્ઞાનની સ્વચ્છતા સિદ્ધ કરવી છે? જ્ઞાયક સિદ્ધ કરવો છે, સ્ફટિકમાં સ્ફટિકની ઉપમા આપીને આત્મા સિદ્ધ કરવો છે કે ક્રોધમાન માયા લોભના ભાવ તારી દશામાં ચાલતા હોવા છતાં, એ પ્રતિભાસિત હોવા છતાં અહીંયા સ્વચ્છતા છે માટે એ પ્રતિભાસિત થઈ શકે છે. એટલે મારું તો સ્વચ્છ સ્વરૂપ છે, મારો તો જ્ઞાયક ભાવ છે, મારો તો ચૈતન્ય પરમાત્મા છે, મારી તો જ્ઞાનમય સ્વચ્છતા રૂપ મારો જ્ઞાયક દેવ બિરાજમાન છે. એવી સ્થિતિ જ્ઞાયકની છે. ગમે તેટલા જ્ઞેયો પ્રતિભાસિત થઈ જાય તો પણ અહીંયા પોતાનો સ્વભાવ, પોતાની સ્વચ્છતા, પોતાનું જાણપણું આત્મા કદી છોડતો નથી. એવી કોઈ એક એની પાસે શક્તિ પડી છે, અનંત શક્તિનો ભંડાર, એવો જ્ઞાયક ચૈતન્ય દેવ, એવો ધ્રુવ પરમાત્મા, એવી એનામાં એક સ્વચ્છતાવાળી શક્તિ પડી છે, એવો સ્વચ્છતાનો ધારક છે પરમાત્મા. એટલે ગમે તેટલું પ્રતિભાસિત થાય છતાં એની સ્વચ્છતાને બિલકુલ આંચ આવતી નથી. એવી કોઈ સ્વતંત્ર વસ્તુ એની પાસે પડી છે. એટલે અહીંયા કહે છે કે વસ્તુ સ્વભાવમાં તો કોઈ મલિનતા છે જ નહીં, પરમાણુ પલટીને વર્ણગંધ રસપર્શ વિનાનો ન થાય તેમ વસ્તુ સ્વભાવ બદલાતો જ નથી. વસ્તુ સ્વભાવ કાયમ એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો, એવો ને એવો રહે છે, એવો ને એવો રહે છે ને. અને ક્રોધમાન માયાલોક પ્રતિબિંબિત થાય છે. હંમેશા પ્રતિબિંબિત થાય ને એ વસ્તુ જુદી હોય તો જ એ પ્રતિબિંબિત થઈ શકે. એટલે ક્રોધમાન માયાલોભ જુદા છે અને આત્માની સ્વચ્છતા જુદી છે. એટલે એ દ્રષ્ટિનો વિષય એનો સુરક્ષિત રહી જાય છે. એવા સમયે પણ દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે એટલે કોઈ પણ જીવ એની દ્રષ્ટિ કરી શકે છે. ક્રોધમાન માયાલોભ છે છતાં દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે એટલે દ્રષ્ટિ થઈ શકે છે. દ્રષ્ટિમાં રાગ નથી, જ્ઞાનમાં રાગ નથી. રાગ જ્યાં છે ત્યાં જ્ઞાન ને દ્રષ્ટિ નથી એટલે દ્રષ્ટિનો વિષય સુરક્ષિત છે એટલે દ્રષ્ટિ કોઈ પણ સમયે જીવ કરી શકે છે કે હું આવો ચૈતન્ય પરમાત્મા છું, આવો અખંડ આત્મા છું, આવો ધ્રુવ આત્મા છું, આવો સ્વાભાવિક મારી સ્થિતિ છે. એવો અનુભવ કોઈ પણ જીવને દ્રષ્ટિનું બળ આવે તો થઈ શકે છે. જ્ઞાનમાં જાણવું થાય છે, શ્રદ્ધામાં પ્રતીતિ થાય છે. આવું જેને જાણવું ખ્યાલમાં આવે છે કે ભાઈ આ તો માત્ર પર જ્ઞેયો પ્રતિભાસિત થાય છે અને એ પ્રતિભાસિત થાય છે એને કારણે પણ અહીંયા કાંઈ થતું જ નથી. અહીંયા પોતાની સ્વતંત્ર પરિણમન શક્તિ છે. જ્ઞેયોને કારણે અહીંયા કાંઈ સ્ફટિકમાં ફૂલનો પ્રતિભાસ આવ્યો માટે અહીંયા સ્ફટિક રાતું થઈ ગયું એવું બિલકુલ નથી થતું. જ્ઞાનમાં જ્ઞેયનો પ્રતિભાસ આવ્યો એટલે આવું જ્ઞેય છે એવી ખબર પડી, બિલકુલ એવી સાપેક્ષતા જ્ઞેયોની લાગુ નથી પડતી. જ્ઞાનમાં સ્વતંત્ર જાણવું સ્વભાવ છે, સ્વતંત્ર જાણવું સ્વભાવ છે, સ્વતંત્ર જાણવું સ્વભાવ છે. કોઈ પર પદાર્થની, જ્ઞેયોની કે મોહરાગ દ્વેષની, ક્રોધમાન માયાલોભની કોઈ અપેક્ષા એને કારણે અહીંયા ખબર પડે કે આવું જ્ઞાન, આવો ક્રોધ છે, આવો માન છે, આવો માયા છે, આવો લોભ છે, આવો મોહ છે, આવો રાગ છે, આવો દ્વેષ છે, આવું અજ્ઞાન છે, બિલકુલ એનું કારણ પણ અહીંયા લાગુ પડતું નથી. બે જ્ઞાન ને જ્ઞેય પ્રથમથી પ્રથક છે, વર્તમાનમાં પ્રથક છે, અનુભૂતિના કાળે પ્રથક છે, અનંતકાળ સુધી પ્રથક છે. જ્ઞાન હંમેશા જ્ઞાન રૂપે રહીએ છે, જ્ઞાયક જ્ઞાયક રૂપે રહીએ છે, એની સ્વચ્છતા એની સાથે રહીએ છે અને બાહ્યમાં જેટલું છે એ બધું એની સાથે અભેદ છે. ક્રોધ માન માયા લોભ પૂતગલ સાથે અભેદ છે કારણ કે એના લક્ષ વગર નથી થતા. પૂતગલના લક્ષ વગર ક્રોધમાન માયા લોભ કદી થતા નથી. અને જ્ઞાન આત્મામાંથી આવતું હોવાથી એ આત્મા સાથે અભેદ છે. એમ વિભાગ છે બે પ્રથમથી. આ વિભાગ અનાદિના છે અને અનંતકાળ સુધી આમ જ રહે છે વિભાગ. ગમે તેટલી વિભાવરૂપ પરિણતિ જીવની થઈ જાય પણ એ પરના લક્ષે થતી હોવાને કારણે, પૂતગલના લક્ષે થતી હોવાને કારણે એને અજીવ અધિકાર સમયસારનો છે એમાં પૂતગલમાં નાખી દીધા છે. અને જ્ઞાન પોતાનો સ્વભાવ હોવાને કારણે, જ્ઞાયકનું પોતાનું સ્વતંત્ર પરિણમન હોવાને કારણે જ્ઞાન એ જ્ઞાયક સાથે અનન્ય રાખે છે. એટલે અહીંયા સ્ફટિકમાં ગમે તેટલો પ્રતિભાસ થાય જ્ઞાન પોતાની સ્વચ્છતા છોડતું નથી, જ્ઞાન પોતાનું જાણવું છોડતું નથી. બાહ્ય પદાર્થો જ્ઞેયો છે એ પ્રથક છે, એ જેના લક્ષે થાય છે એના છે અને મારો આત્મા જ્ઞાનમય જુદો રહે છે એવી અહીંયા સ્ફટિકની સ્વચ્છતા અને એમાં જાણવું સિદ્ધ કરે છે આત્મામાં. એવો આ બોલ છે કે આ તો પરથી એકત્વ તોડવાની વાત છે, પરથી એકત્વ તોડવાની વાત છે. હવે પરથી તો એકત્વ થયું હોય તો તૂટે ને, કારણ કે પરથી એકત્વ તોડવાની વાત છે એમ લખે છે. પરથી એકત્વ થયું હોય તો એને તોડવું પડે. પરથી એકત્વ થતું જ નથી કોઈને. પરથી એકત્વ થઈ ગયું એવી ભ્રમણા જરૂર થાય છે પણ પરથી એકત્વ બિલકુલ થતું નથી. અરે પરથી એકત્વ તો થતું નથી, પર સંબંધીની પરના લક્ષે થતી પર્યાયો ક્રોધમાન માયા લોભની એનાથી એકત્વ થતું નથી. એને જાણનારી જ્ઞાનની પર્યાય છે, એ જ્ઞાનની પર્યાય પણ એને જાણનારી હોવાથી એ પણ ખરેખર મિથ્યા જ્ઞાનમાં જાય છે. એકાંત એને જાણનારી હોય તો એનાથી પણ કદી એકત્વ થતું નથી. નિર્મળ પર્યાય પ્રગટ થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની, એને પણ જ્ઞાયક પોતે એકત્વ કરતો નથી. એ પર્યાયો સુખી થવાની હોય તો એ જ્ઞાયકનું એકત્વ કરે છે. એવી ભિન્નતા, આટલે હદ સુધીની ભિન્નતા ચાલે છે. પણ એકત્વની ભ્રમણા થાય છે, એકત્વ બુદ્ધિ થાય છે, એકત્વ નથી થતું કોઈને. પર સાથે, રાગાદી ભાવો સાથે, પર્યાય સાથે એકત્વ બુદ્ધિ થાય છે. સાત પ્રકારના દોષ આપણે ઘણી વાર અહીંયા આવી ત્યારે વાત ચાલે છે કે એકત્વ મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વામિત્વ, કારણત્વ અને જ્ઞાતૃત્વ. આ સાતેય પ્રકારના દોષ પ્રત્યેક સમયે જીવની એક સમયની બહિર્લક્ષી પર્યાયમાં ચાલે છે. સૌથી મોટામાં મોટો દોષ એકત્વનો છે, સૌથી મોટામાં મોટો. કારણ કે એકત્વ પૂર્વક જ મમત્વ થાય, મમત્વ પૂર્વક કર્તૃત્વ થાય, કર્તૃત્વ પૂર્વક ભોક્તૃત્વ થાય, ભોક્તૃત્વ પૂર્વક સ્વામિત્વ અને કારણત્વ થાય. અને એકાંતે હું માત્ર પરને જ જાણું છું એમ પોતાના જ્ઞાનમાં, જ્ઞાનને જ્ઞાયકમાંથી બહાર કાઢી અને એકાંતે બહિર્મુખ લઈ જાય તો એને જ્ઞાતૃત્વનો દોષ લાગુ પડે છે. પણ એકત્વ પૂર્વક એ બધું થાય છે. જ્યાં એકત્વ બુદ્ધિ તૂટે છે ત્યાં એને પોતાનો જ્ઞાનમય આત્મા અનંત ગુણોથી સબર છે એવું એકત્વ એને ખ્યાલમાં આવે છે. તો એને એમ કહેવાય છે કે આ જીવની એકત્વ બુદ્ધિ તૂટી ગઈ અને એને પરની એકત્વ હતી બુદ્ધિ અને ઈ એકત્વ તૂટી ગયું. એકત્વ થતું જ નથી, એકત્વની ભ્રમણા થાય છે. એકત્વ જો થયું હોય ને તો ઈ કોઈ દિવસ ભિન્નત્વ ન થઈ શકે. એકત્વની ભ્રમણા થઈ છે, એકત્વ બુદ્ધિ થઈ છે. અંદર વાસ્તવિક પ્રવેશ કર તો છૂટું પડે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લે પણ એ જ્ઞાનમાં નિર્ણય કરીને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં લે તો નિયમથી તારી એકત્વ બુદ્ધિ તૂટી અને તું જુદો પડ, પડ અને પડ. નિર્ણય છે ને, નિર્ણયની બહુ કિંમત હોય છે. નિર્ણય બહુ કિંમત હોય છે નિર્ણયની. આપણે ગુરુદેવને સાંભળીએ, આપણે ચર્ચા કરીએ, આપણે વિષય સમજવાનો પ્રયત્ન કરીએ, વાંચીએ, પણ એ સર્વાંગી જે વસ્તુનું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ સર્વાંગી સ્વરૂપ બતાવ્યું છે. 45 વર્ષ સુધી એણે દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત ક્રમબદ્ધ સ્વભાવ વિભાવ સ્વદ્રવ્ય પરદ્રવ્ય સ્વક્ષેત્ર પરક્ષેત્ર સ્વકાળ પરકાળ સ્વભાવ પરભાવ નિત્ય અનિત્ય એક અનેક તત અતત આ બધી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષમાં આવરી લીધી છે. બધી, કોઈ ચર્ચા બાકી નથી રહી. એની એક વિચારધારા જીવને નથી ચાલતી. સાંભળે છે, વાંચે છે પણ વિચાર કરતો નથી. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે ને, વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સઘળો સાર. વાંચે છે, સાંભળે છે પણ વિચારધારા જે જ્ઞાનમાં ચાલવી જોઈએ કે અહીંયા આ એકત્વ કેવી રીતે કીધું, અહીંયા સ્ફટિકનું દ્રષ્ટાંત કેવી રીતે આપ્યું, અહીંયા આત્મામાં સ્વચ્છતા કેવી રીતે સિદ્ધ કરી, અહીંયા ક્રોધમાન માયાલોપ થાય છે એ પ્રતિભાસિત થાય છે એ કેવી રીતે કીધું, એ જુદા છે એ કેવી રીતે કીધું, આત્મામાં જ્ઞાન અને સ્વચ્છતા એક છે એ કેવી રીતે કીધું. જ્યારે રાગથી જુદું પડવું હોય ત્યારે જ્ઞાન ને આત્માને એક કહેવાય. જ્યારે પર્યાય ને દ્રવ્યનો ભેદ કરવો હોય ત્યારે આત્મામાં કોઈ જ્ઞાનનો ભેદ કે શ્રદ્ધાનો ભેદ કે ચારિત્રનો ભેદ બિલકુલ નથી. એમ એને સમજણ કરી અને વિચારધારા જીવને ચાલવી જોઈએ. જ્યાં સુધી વિચારધારા ન ચાલે ત્યાં સુધી નિર્ણયની ભૂમિકા નથી આવતી. નિર્ણયની ભૂમિકા આવ્યા વગર જીવ ખરેખર પ્રયોગે ચડી નથી શકતો. નિર્ણય કોને કહેવાય? નિર્ણય એટલે શું? ખબર કેવી રીતે પડે કે નિર્ણય થયો મને? ગુરુદેવે કે નિર્ણય કર, નિર્ણય કર, નિર્ણય કર, જ્ઞાનમાં નિર્ણય કર. બેનશ્રી બહુ કહે, તું નિર્ણય કર, પેલા નિર્ણય કર, નિર્ણય કર, તો તને અનુભવ થશે. નિર્ણય થયો એ ખબર કેવી રીતે પડે? કોઈ એમ કે મને નિર્ણય થઈ ગયો છે, કોઈ એમ કે હજી મને નિર્ણય નથી થયો. નિર્ણય થયો એનું પ્રમાણ શું? એ ખબર કેવી રીતે પડે કે મને નિર્ણય થયો છે કે નથી થયો? ગુરુદેવના પ્રવચન સાંભળે, વાંચે, વિચારે પણ ચડી જાય તો પછી નિર્ણય તો થવો જોઈએ. પણ નિર્ણય થયો એ ખબર કેવી રીતે પડે? તો કે નિર્ણય થયો હોય એને તો ખબર પડે, પણ એને પણ કેવી રીતે ખબર પડે કે નિર્ણય થયો છે? આ પ્રશ્ન છે ને. નિર્ણય જેને થાય ને એ નિર્ણય કોને કહેવાય? નિર્ણય થયો કોને કહેવાય? કે જે વસ્તુ હોય એ સંબંધીનો તમે જ્યારે નિર્ણય કરો ત્યારે એ વસ્તુ સંબંધી ફરી વિચાર ન કરવો પડે. જે વસ્તુ સંબંધી તમે નિર્ણય કરો, આત્મા સંબંધી તમે નિર્ણય કરો, દ્રવ્ય સંબંધી, ગુણ સંબંધી, પર્યાય સંબંધી, તમે જે સંબંધી નિર્ણય કરો કે ભાઈ પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય થવા યોગ્ય થાય છે, પર્યાય એની યોગ્યતાથી થાય છે, પર્યાય એના સટકારકથી થાય છે, પર્યાયના કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એનામાં જ છે, હું તો અનંત ગુણાત્મક એક ધ્રુવ ચૈતન્ય તત્વ છું, હું તો સામાન્ય તત્વ છું, હું તો અભેદ તત્વ, અખંડ તત્વ, ચૈતન્ય તત્વ, શુદ્ધ તત્વ, નિત્ય તત્વ, નિર્લેપ તત્વ, એમ દ્રવ્ય કે પર્યાય કોઈનો પણ તમે નિર્ણય કરો તો નિર્ણય થયો ક્યારે કહેવાય? કે ફરી તમારે એનો વિચાર ન કરવો પડે. જો તમારે ફરી ફરી એનો વિચાર કર્યા કરવો પડે તો એનો મતલબ એમ છે કે તમને હજી નિર્ણય નથી. નિર્ણય વાળો ફરી વિચાર એનો નથી કરતો. બાહ્યમાં પણ લૌકિકમાં પણ તમે જોવો, તમે એક વસ્તુ નું નક્કી કરી લીધું હોય, નિર્ણય કરી લીધો હોય, પછી તમને ફરી એનો વિચાર નથી આવતો. પછી એને નિર્ણય કહેવાય. એમાં આત્મ સ્વભાવનો નિર્ણય, પોતાની ધ્રુવ સત્તાનો નિર્ણય, પોતાના ચૈતન્ય તત્વનો નિર્ણય, અભેદ તત્વનો નિર્ણય, અખંડ તત્વનો નિર્ણય, અને એની સાથે સાથે એનું જે પરિણમન ચાલે છે એનો પણ નિર્ણય. એ બે નિર્ણય એને ખ્યાલમાં આવે ત્યારે એને જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે, અને એવી નિર્ણયની ભૂમિકા વાળાનું જે જ્ઞાન છે એ હંમેશા શ્રદ્ધાને પોષણ આપતું જ ઉત્પન્ન થાય. એને શ્રદ્ધા પોષક જ્ઞાન કહેવાય. એ શ્રદ્ધા પોષક જ્ઞાન હોય, એ નિર્ણયના સમયે એવું જ્ઞાન હોય, એ શ્રદ્ધા ને કેવી રીતે પોષણ આપે કે એ શ્રદ્ધાના વિષયને જ બતાવ્યા કરે, એ શ્રદ્ધાના વિષયને જ બતાવ્યા કરે, એ જ્ઞાયક ભાવને જ બતાવ્યા કરે, ચૈતન્ય તત્વને બતાવ્યા કરે, અખંડ તત્વને બતાવ્યા કરે કે જો તારો આત્મા અહીંયા છે, જો તારું શ્રદ્ધાંતરે અહીંયા કરવાનું છે, જો તારું ઉપાદેય તત્વ અહીંયા છે, તું મોરછાપ મારી દે ત્યાં. એ નિર્ણય વાળું જે જ્ઞાન છે એ શ્રદ્ધાને બળ આપ્યા કરે છે. એટલે શ્રદ્ધા સમ્યક થવા માટે તુરંત જ આ હું અભેદ છું એમ શ્રદ્ધાન કરી લે છે. જ્યારે નિર્ણયની ભૂમિકા જીવને આવે છે તો એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા પણ એકદમ સરળ થઈ જાય છે. આ હું છું અને આ હું નથી, આ હું છું અને આવું નથી, કારણ કે આ હું છું એવો નિર્ણય આવી ગયો છે. ભલે હજી અનુભૂતિ ન થઈ હોય પણ નિર્ણયની ભૂમિકામાં એને ખ્યાલ આવી ગયો કે આ હું જ છું, તો પછી એને ભેદ જ્ઞાનની પ્રક્રિયા નિરંતર એને ચાલ્યા જ કરે છે. અને એ ચાલતા 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 પ્રયોગ આવે છે, અને એ પ્રયોગ આવતા વેત એને અનુભૂતિનો સ્વકાળ પાકી જાય છે. ત્યારે એને એમ કહેવાય કે આ જીવે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને અનુભૂતિ કરી. દ્રવ્ય દ્રષ્ટિની એટલી બધી કિંમત છે, સમ્યક દર્શનની એટલી બધી કિંમત છે. સમ્યક દર્શનની પાછળ પડવાથી સમ્યક દર્શન નથી આવતું, પણ સમ્યક દર્શનની કિંમત ખૂબ છે. સર્વગુણાસ્તે સંકિત, સર્વગુણ અંશે સમ્યક થઈ જાય. યોગ ગુણ છે ને, યોગ ગુણ, એ યોગ ગુણ પણ ચતુર્થ ગુણ સ્થાને જયારે સમ્યક દર્શન થાય ત્યારે એનો એક અંશ ત્યારે પણ સમ્યક થઈ જાય છે. ત્યાં સુધીની વાત છે. એટલે સમ્યક દર્શનની કિંમત ઘણી છે. સમ્યક દર્શનની પર્યાયને હે કેવું એ એક વસ્તુ છે, અને એની કિંમત આપવી એ એક જુદી વસ્તુ છે. જ્ઞાયકની અપેક્ષા એ તો કેવળ જ્ઞાનની પર્યાયને પરદ્રવ્ય કહે, હે કે સાહિક ભાવને પરદ્રવ્ય કહે. પણ એ કોણ કહી શકે જેને ખ્યાલમાં આવ્યો છે જ્ઞાયક ભાવ, જેને હમણાં ખ્યાલમાં આવી જવાનો છે, એને પર્યાયની ઉપેક્ષા થઈ જાય છે. પર્યાયનો દ્વેષ નહીં, પર્યાયની એ પ્રકારની ભિન્નતા નહીં, પણ પર્યાયની ઉપેક્ષા થઈ જાય છે. એનું વલણ ત્યાં નથી જતું, એનું વલણ આખું ફરી જાય છે. એમ આ જ્ઞાન જે છે એ નિર્ણયની ભૂમિકા આવે તો એ શ્રદ્ધાને એટલું બધું બળ મળે છે કે એ શ્રદ્ધા શ્રદ્ધાના વિષયને પકડી લે છે. એમ આ આખા 81 નંબરના બોલમાં પરથી એકત્વ કેવી રીતે તોડવું એની આખી ચર્ચા આમાં આ સ્ફટિકના દ્રષ્ટાંતથી, આત્માના નિર્મળ સ્વભાવથી, અને વસ્તુ સ્વભાવમાં ક્યાંય મલિનતા નથી, વર્ણગંધ રસસ્પર્શ વિનાનો પરમાણુ ન થાય એમ વસ્તુ સ્વભાવ પણ કદી બદલાતો નથી. પૂદગલનો ગુણ જેમ પૂદગલમાં કાયમ રહે છે એમ જીવનો જ્ઞાન દર્શન ચૈતન્યમય આત્મા અનંત ગુણાત્મક અભેદ એક અખંડ આત્મા એ કાયમ રહે છે, અને પરથી એકત્વ એનું છૂટે અને સ્વમાં એકત્વ થાય એવું પરિણમન જીવને થઈ જાય છે. હવે 100 નંબરનો બોલ છે. આજે સવારે આ બે બોલ ચાલ્યા હતા ને, 81 નંબર અને 100 નંબર, એટલે એની ચર્ચા આપણે લઈ છીએ. સો નંબર નો બોલ પણ બહુ પ્રયોજનભૂત છે. જો પૂજ્ય ગુરુદેવશ્રીએ છે ને પેલા 81 નંબર નો બોલ લીધો, એમાં ભૂમિકા બાંધી બધી, સ્ફટિક કેવો હોય, એમાં લાલ પીળા ફૂલની જાય કેવી રીતે પડે, એની સ્વચ્છતા કેવી હોય, આત્માના સ્વભાવમાં નિર્મળતા કેવી રીતે હોય, ક્રોધમાન માયાલોભ કેવી રીતે હોય, ઈ સ્ફટિકમાં પ્રતિભાસ ફૂલ ન થાય એવી રીતે એનો પ્રતિભાસ કેવી રીતે થાય, પછી એની સ્વચ્છતા કેવી હોય, પછી પરથી એકત્વ કેવી રીતે તૂટે, પછી પૂતગલનો સ્વભાવ કદી મલિનતા રૂપ ન થાય એમ, જીવનો સ્વભાવ પણ કદી મલિનતા રૂપ ન થાય, એવી 81 બોલમાં સિદ્ધિ કરી અને પછી સીધો સોમો બોલ લે છે. ગુરુદેવ તો આમાં કહે છે કે કોઈ લખીને બોલ મૂકેલા છે, હું આ વાંચું છું, પણ આ સોમો બોલ ઘણો અદભુત. જુઓ સોમા બોલમાં શું કહે છે કે હું અનાદિ અનંત મુક્ત છું. બોલો, હું ક્યારે બંધાણો જ નથી કે છે, બંધાઈ બીજો, હું તો અનાદિ અનંત મુક્ત જ છું. તો કે મારે મુક્તિ જોઈએ છે, તો કે તું તો મુક્ત જ છો, જે બંધાણો હોય ને એ મુકાય, જે જેલમાં ગયો હોય એ જેલમાંથી બહાર નીકળે, જે બંધાણો જ નથી એ મુકાય કેવી રીતે, હું તો સદાય મુક્ત છું, હું તો અનાદિ અનંત ચૈતન્ય તત્વ છું, મારી સત્તા તો એક રૂપ છે, મારો જ્ઞાયક ભાવ તો કદી બંધ રૂપે થયો જ નથી, ભૂતકાળમાં જોવો તો એવો ને એવો, વર્તમાનમાં જોવો તો એવો ને એવો, ગમે ત્યારે ભવિષ્યમાં જોવો તો પણ એવો ને એવો જ્ઞાયક ભાવ છે, ચૈતન્ય પરમાત્મા, ધ્રુવ પરમાત્મા, અખંડ પરમાત્મા, અનાદિ અનંત એવો ને એવો, એવો ને એવો, એવો એવો. જેમ તમે સમુદ્ર જોવો, સમુદ્રમાં પાણીથી ભરેલો ભરચક સમુદ્ર હોય, એ સમુદ્રને તમે ગમે ત્યારે જોવો, એ સમુદ્રમાં ક્યારેય તમને ઓછપ ન દેખાય કે ક્યારેય વધારો ન દેખાય, એવો વધઘટથી જુદો જેમ સમુદ્ર છે, એમાં ચૈતન્ય પરમાત્મા અનાદિ અનંત વધઘટથી જુદો ટંકોત્કીર્ણ પરમાત્મા છે. એવો હું છું અનાદિ અનંત, મુક્ત સ્વરૂપી, મુક્ત સ્વરૂપી, મુક્ત સ્વરૂપી. બંધાય એ બીજો, મુક્ત તે હું, એવો અનાદિ અનંત હું મુક્ત છું, એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. દ્રષ્ટિ જ્યાં સુધી શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર અનાદિ અનંત મુક્તપણું છે ત્યાં ન જાય, ત્યાં સુધી શુદ્ધ પર્યાયોની પ્રગટતા થતી જ નથી. એ દ્રષ્ટિ કેમ જાય એનો વિષય આપણે હમણાં 81 બોલમાં લઈ લીધો કે એવી રીતે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય. દ્રષ્ટિ એવી વસ્તુ છે કે એક સમયમાં સમ્યક થાય છે, એ સમયે જ્ઞાન પણ એ જ સમયે સમ્યક થઈ જાય છે, એ સમયે ચારિત્ર પણ એ જ સમયે સમ્યક થાય છે, પણ દ્રષ્ટિ પૂરી સમ્યક થઈ જાય છે 100% ચતુર્થ ગુણ સ્થાને, અને જ્ઞાન એ સમયે સમ્યક પ્રકારે જ્ઞાન થાય છે, પણ હજી કેવળ જ્ઞાન બાકી છે. પણ ચારિત્રમાં એક દેશ માને કે સ્વરૂપાચરણ ચારિત્ર થાય છે, એમાં સૌથી મોટામાં મોટી મુખ્યતા દ્રષ્ટિ દ્રવ્ય ઉપર દેવાની છે. હવે એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય કેવી રીતે, કે હું અનાદિ અનંત મુક્ત છું, એવો હું શાશ્વત પરમાત્મા છું, ચૈતન્ય પરમાત્મા છું, ધ્રુવધામ છું, ધ્રુવમાં ધ્રુવનું જ બધું ભરેલું છે, ધ્રુવમાં ધ્રુવનું જ જાણવું ચાલી રહ્યું છે, એવો જ્યારે એને અંતરથી ધ્રુવ સ્વભાવનો જ્યારે વિશ્વાસ આવે, એની અખંડતા ખ્યાલમાં આવે, એની અભેદતા ખ્યાલમાં આવે, ભલે એ ધ્રુવ સ્વભાવ અસંખ્યાત પ્રદેશી હો, અનંત ગુણાત્મક હો, એની કાળની પણ અંદરમાં ત્રિકાળતા હો, વસ્તુ સ્વભાવે નિર્વિકલ્પ હો, છતાં પણ એવી વસ્તુમાં કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા ભેદથી પણ ખંડિત નહીં થતો, અખંડિત પરમાત્મા છે. જ્યાં સુધી તને એમાં ભેદ દેખાય, ભેદની ચર્ચા અને સ્પષ્ટીકરણ આવે ગુરુદેવના શ્રીમુખે એ એક જુદી વાત છે, પણ ભેદની દ્રષ્ટિ કરવી એ તો વિકલ્પનું કારણ છે, એ તો મિથ્યા દર્શનનું કારણ છે. અંદરમાં અનંત ગુણો પડ્યા છે, પણ એક એક ગુણને એક એક નહીંથી જોવા, એના ઉપર દ્રષ્ટિ મૂકવી તો તારી ખોજ ખોવાઈ જશે. તું જેને ખોજસ ને એ ખોજ તને નહીં મળે. એટલે કે છે કે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર મૂકતા, તારી ધ્રુવ સત્તા છે એના ઉપર દ્રષ્ટિ મૂકતા તને ખરેખર શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે. દ્રવ્ય તો મુક્ત છે, શું કહે છે, દ્રવ્ય તો મુક્ત સ્વભાવિક છે, અને એમ કે છે કે મુક્તિ ની પર્યાય ને આવવું હોય તો આવે, હું તો મુક્ત સ્વભાવી છું, હું તો જ્ઞાયક તત્વ છું, હું તો ચૈતન્ય તત્વ છું, હું તો નિરાવલંબન તત્વ છું, નિર્લેપ તત્વ છું. મુક્તિ ની પર્યાય ને મારી પાસે આવવું હોય એને એની પર્યાયમાં દુઃખ લાગતું હોય, એને એની પર્યાયમાં એમ થતું હોય કે મારે સુખની પ્રાપ્તિ કરવી છે, તો હું તો સુખમય છું તો એ મારી પાસે આવશે, એને આવવું હોય તો આવે મારી પાસે, હું તો મુક્ત જ છું સદાય, મારે મુક્તિ જોતી નથી, હું તો મુક્ત સ્વભાવી છું, ત્રિકાળ નિરાવરણ છું, સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર સુત પરિણામિક પરમ ભાવ લક્ષણિક પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પછી કે ખંડ જ્ઞાન તે હું નથી, એટલે કે અતિન્દ્રિય જ્ઞાન નો ભેદ છે એવું નથી. ખંડ જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન નહીં, અતિન્દ્રિય જ્ઞાન નો જો ભેદ પાડ તો એવું નથી, હું તો અતિન્દ્રિય જ્ઞાનમય સ્વભાવી આત્મા છું, એવો હું મુક્ત સ્વરૂપી છું, એવો હું અનાદિ અનંત છું, એવો હું ચૈતન્ય તત્વ છું, એવું નિર્લેપ તત્વ છે, એને ક્યારેય લેપ લાગતો નથી. જો નિગોદ મે સોહી મુજ મે હોઈ મોક્ષ મંજાર, નિશ્ચય ભેદ કછુ નાહી ભેદ ગિને સંસાર. જેવો નિગોદમાં એવો જ મારામાં, એવો જ સિદ્ધમાં, જ્યાં જુઓ ત્યાં મુક્ત સ્વભાવી આત્મા છે, એવી જે ચૈતન્ય સત્તા છે, એવું જે અનાદિ અનંત પણ મારું અનાદિ અનંત પણ છે, એ તો મુક્ત જ છે સદાય. મુક્તિની પર્યાય ને આવવું હોય તો આવે, એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થતા સ્વાભાવિક શુદ્ધ પર્યાયો પ્રગટી જાય છે. દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા. જો ગુરુદેવે આમાં ઘણું સ્પષ્ટીકરણ એમ લીધું છે, જરા આપણે જોઈ, બહુ સ્પષ્ટીકરણ ગુરુદેવે આ સોમા બોલમાં. મૂળ તો દ્રષ્ટિના વિષયની ચર્ચા છે, આમાં મુક્ત સ્વરૂપની ચર્ચા છે, જ્ઞાયક ભાવની ચર્ચા છે, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ દેવાની છે, પણ એની વારંવાર વારંવાર પર્યાય ઉપર દ્રષ્ટિ કેમ વહી જાય છે? દ્રષ્ટિ દેવાની તો જ્ઞાયક ઉપર છે, મુક્ત સ્વાભાવિક છે એ પોતે, તો પણ એની દ્રષ્ટિ વારંવાર કેમ પર્યાય ઉપર વહી જાય છે? કેમ એને પર્યાય દ્રષ્ટિ થઈ જાય છે? કેમ એની સમ્યક દ્રષ્ટિ થતી નથી? કેમ દ્રવ્ય ઉપર દ્રવ્ય મુક્ત હોવા છતાં એની દ્રષ્ટિ નથી થતી? એનો ખુલાસો ગુરુદેવ કર્યો છે આમાં. આજે આવ્યું હતું, આજ સવારના પ્રવચનમાં જો આમાં છે, પેજ નંબર આમાં 90 છે, 90 પાના ઉપર છે, બીજો પેરેગ્રાફ છે, એમાં કહે છે કે ઇસ પ્રકાર શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેને સે, શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેને સે શુદ્ધ પર્યાય પ્રગટ હોતી હૈ. આહા આહા, શુદ્ધ પર દ્રષ્ટિ દેને સે વહ તો સમયસાર મેં ગાથા હૈ, શુદ્ધ હોતા હૈ અશુદ્ધ હોતા હૈ ગાથા હૈ સમયસાર મેં. આત્મા ત્રિકાલી શુદ્ધ હૈ, એસી દ્રષ્ટિ કરે ઓર અંદર દ્રષ્ટિ કરે તો વહ શુદ્ધ હો જાતા હૈ, ઓર આત્મા કો અશુદ્ધ માને તો વહ ચારો ગતિ મેં અશુદ્ધ રહેતા હૈ. સમયસાર મેં દો ગાથા હૈ, યહાં કહા મેં તો અનાદિ અનંત મુક્ત હું, ઇસ પ્રકાર શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેને સે શુદ્ધ પર્યાય પ્રગટ હોતી હૈ. શુદ્ધ પર્યાય કોઈ દૂસરે પ્રકાર સે પ્રગટ નહીં હોતી, દ્રષ્ટિ દ્રવ્ય પર દેને સે હી હોતી હૈ. અનાદિ અનંત ધ્રુવ ભગવાન જિસમે પર્યાય કા બદલના ભી નહીં હૈ, જેમાં પર્યાયનું બદલવું પણ અનાદિ અનંત મુક્ત ભગવાનમાં નથી, ઉસ પર દ્રષ્ટિ દેને સે પર્યાય પ્રગટ હોતી હૈ, શુદ્ધ પર્યાય પ્રગટ હોતી હૈ. હવે વિષય ચાલુ કરે છે, આ બીજો વિષય ચાલુ થાય છે. હવે આ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય ત્યારે મુક્ત પર્યાય પ્રગટ થાય, એ તો વસ્તુની વ્યવસ્થા જેવી છે કે જ્યાં સુધી મુક્ત સ્વભાવી ઉપર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, શુદ્ધ પર્યાયો પ્રગટ ન થાય. હવે દ્રષ્ટિ પર્યાય ઉપર કેમ રહી જાય છે અને શા માટે જાતી નથી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર? કારણ કે એને પર્યાય સ્વભાવની પણ સમજણ યથાર્થ નથી. જો એને પર્યાય સ્વભાવની પણ સમજણ યથાર્થ થઈ જાય ને તો એ પર્યાયને જોવાનું બંધ કરી દે, પર્યાય ઉપર દ્રષ્ટિ ન કરે. પર્યાય ઉપર દ્રષ્ટિ શા માટે કરે છે કે હજી કેમ સમ્યક નથી થઈ, હજી કેમ સમ્યક નથી થઈ? કારણ કે ત્રિકાળીનું એક તો એને બળ આવતું નથી અંદરથી, એટલે ત્રિકાળીમાં એની સ્થાપના થતી નથી. વાસ્તવિક ત્રિકાળી કેવો છે? એ અંદરમાં અસંખ્યાત પ્રદેશી અનંત ગુણાત્મક એવું અખંડ તત્વ છે. એક એક એના અસંખ્ય પ્રદેશમાં એક એક પ્રદેશે અનંત ગુણો પથરાયેલા છે, असंख्य प्रदेश में पण संकोच विस्तार थतो होवा छता प्रदेशों क्यारे वधघट थता नथी एवी एक रूपता असंख्य प्रदेशी आत्मानी छे अने एना एक एक प्रदेश पर अनंत गुणों पथरायेला छे एक प्रदेश पर एक गुण ने बीजा प्रदेश पर बीजो गुण एवं बिलकुल नथी प्रत्येक प्रदेश पर अनंत गुणों शाश्वतपणे पथरायेला छे एमां बिलकुल त्यां हलचल नथी बिलकुल परिणमन नथी एकदम शुद्ध चैतन्य आत्म तत्व असंख्य प्रदेशी एक रूप अनंत गुणात्मक अभेद अखंड प्रत्यक्ष प्रत्यक्ष प्रतिभासमय दरेक जीव ने बिराजमान छे एरी वस्तु नी स्थिति होवा छता ए वस्तु ऊपर दृष्टि न जावाने कारणे एनी यथार्थ समझण द्रव्यनी न होवाने कारणे एनी दृष्टि त्यां नथी जाती अने पर्याय ऊपर दृष्टि चाली जाय छे तो ई केम पर्याय ऊपर दृष्टि चाली जाय छे के एने वास्तविक द्रव्यनी समझण तो यथार्थ थई नथी पण एने वास्तविक पर्यायनी पण समझण यथार्थ नथी જેને યા તો પર્યાયની સમજણ યથાર્થ થાય ને તો પર્યાય ઉપર દ્રષ્ટિ ન જાય ને દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય જાય અને દ્રવ્યની સમજણ યથાર્થ થાય તો તો દ્રવ્ય દ્રષ્ટિ ન થાય એવો પ્રશ્ન નથી બનતો પણ સ્પષ્ટતા પર્યાયથી પણ ગુરુદેવ શા માટે કરે છે આ ગુરુદેવ જ કરે છે બધી સ્પષ્ટતા ગુરુદેવ શા માટે પર્યાયથી પણ સ્પષ્ટતા કરે છે કે અનાદિની એની પર્યાય દ્રષ્ટિ ચાલુ છે એક સમય પણ દ્રવ્ય દ્રષ્ટિ થઈ નથી એટલે એને પર્યાયનું સ્વરૂપ સમજાવીને પણ ત્યાંથી એના ઉપયોગને ઉઠાવી ત્યાંથી એની દ્રષ્ટિને ઉઠાવી અને એ દ્રવ્યમાં સ્થાપી દે એટલે પર્યાયનું સ્પષ્ટીકરણ કરે છે પર્યાયનું સ્પષ્ટીકરણ કરીને પર્યાય દ્રષ્ટિ નથી કરાવી એને પર્યાયનું સ્પષ્ટીકરણ જે સમજે છે એને વારંવાર જે પર્યાયને જોતો તો ત્યાંથી એની દ્રષ્ટિ છૂટી જાય છે એટલે પર્યાયનું સ્પષ્ટીકરણ ગુરુદેવ કરતા હોય છે 45 વર્ષમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું સ્પષ્ટીકરણ કર્યું છે કોઈ સ્પષ્ટીકરણ નથી કર્યું એવું નથી એક જ વાત ગુરુદેવે કરી છે એવું નથી બધી વાત ગુરુદેવ કરીને ગયા છે ઘણી જગ્યાએ કોઈ એમ કે સમ્યક દર્શન સુધીની વાત તો ગુરુદેવે કરી છે પણ કેવળ જ્ઞાન થશે એ વાત તો ગુરુદેવે નથી કરી એના માટે તો આપણે ક્યાંક બીજે જાય ને તો જ ખબર પડે આપણને એવું સાંભળવામાં આવે છે ઘણી જગ્યાએ અરે ભાઈ આ પુરુષ કેવળ જ્ઞાન શું સિદ્ધ દશા થાય ત્યાં સુધીની સ્પષ્ટતા કરી ગયા છે ચાર અગાતી કર્મનો અભાવ કેવી રીતે થાય અને તારા ચાર પ્રતિજીવી ગુણો પણ કેવી રીતે પ્રગટી જાય તારું સિદ્ધપણું કેવી રીતે આવી જાય ત્યાં સુધીની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી કરીને ગયા છે એટલે બધી ચર્ચા કરી ગયા છે જો હવે આમાં સ્પષ્ટતા કરે છે કે શક્તિ રૂપ તો હે એસા કહેને મેં આતા હે ધ્રુવ મેં સબ પર્યાય કી શક્તિ તો હે પર્યાય કી શક્તિ સેમાં છે કહે છે ધ્રુવ મે સબ પર્યાય કી શક્તિ તો હે ક્યો કે જીતની પર્યાય હોતી હૈ વહા પર્યાય એક સમય રહેકર વિલય હો જાતી હૈ પર્યાય નો કાળ કેટલો એક સમય નો અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ રૂપ હોય એક ગુણની એક પર્યાય પ્રગટ ન હોય એવું કદી ન બની શકે અને અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોય અને એક ગુણની બે પર્યાય કદી પ્રગટ ન હોય અને એક ગુણની એક પર્યાય પ્રગટ ન હોય એવું કદી ન હોય તો પ્રત્યેક સમયે એક ગુણની એક પર્યાય વિદ્યમાન ઉત્પાદ રૂપે હોય હોય અને હોય આ પર્યાયની વ્યવસ્થા કે એક સમય રહી અને બીજે સમયે વ્યય થઈ જાય એટલે દોષ કેટલો થયો પર્યાયમાં દોષ વર્તતો હોય જીવને તો પણ કેટલો દોષ છે એક સમયનો છે એક જ સમયનો દોષ છે જાજો દોષ બહુ થયો નથી એટલે કોઈ બોજો રાખવાની જરૂર નથી બિલકુલ કારણ કે એક સમયની પર્યાયનો દોષ બીજે સમયની પર્યાયને કાંઈ કરી નથી શકતો બિલકુલ કરી નથી શકતો કાંઈ કોઈ એક પર્યાયનો છેડો બીજી પર્યાયને અડતો હોય બિલકુલ નથી એવું એક જ સમયની પર્યાયમાં દોષ છે માત્ર એક સમયની પર્યાયમાં ભલે અનાદિનો ચાયલો આવતો હોય છે સમય વર્તી દોષ દોષ કોઈ બહુ જાજો નથી થઈ ગયો અને દોષનો ક્યાંય સ્ટોક નથી કોઈ સ્ટોક નથી દોષનો કે હવે આટલી પર્યાયો તો અશુદ્ધ આવ્યા જ કરશે બિલકુલ સ્ટોક નથી માત્ર એક સમયની પર્યાયમાં અશુદ્ધતા છે અને એ અશુદ્ધતા પણ બહિર્લક્ષે છે એક જ સમયની પર્યાયમાં નિમિત્ત નૈમિતિક સંબંધથી જોવો તો બહિર્લક્ષ કર્યું એટલે અહીંયા નૈમિતિક થયું છે એ જ પર્યાયને ષટકારકથી જોવો તો એના પર્યાયના ક્ષણિક ઉપાદાનથી પ્રગટ થઈ છે. બેય અપેક્ષા એક પર્યાયમાં લાગુ પડે. એક જ પર્યાયને તમે કેવી રીતે જોવો છો? તમે એને ક્ષણિક ઉપાદાનથી જોવો છો કે તમે એને નિમિત્ત નૈમિતિક સંબંધથી જોવો છો? તમે નિમિત્ત સાપેક્ષ જોવો છો તો અહીંયા નૈમિતિક છે, તમે ક્ષણિક ઉપાદાનથી જોવો છો ત્યાં સટકારક છે. એક જ પર્યાયમાં એક સમયે આ બે વાત લાગુ પડે છે. જો કોઈ એમ કે ખાલી સટકારકથી જ થાય છે તો એક સમયે રાગની પર્યાય થઈ, બીજે સમયે રાગની થઈ, ત્રીજે સમયે રાગની થઈ, ચોથે સમયે રાગની થઈ, સટકારકથી જ થાય છે 100%, એમાં કઈ પ્રશ્ન નથી. ઈ તો ગુરુદેવનો સિમ્બોલ છે, એકદમ સ્વતંત્રતાનો ઢંઢેરો સટકારકથી થાય. પણ એવી જ પર્યાય કેમ થયા કરે છે? જો એમ તમે વિચાર કરો તો નિમિત નૈમિતિક સંબંધ તમારે ત્યાં લેવો જ પડે. જો તમે ન લ્યો અને એની મેળે મેળે જો રાગ થયા કરતો હોય અને એનું કોઈ નિમિત્ત ન હોય તો દ્રવ્ય કરતા થઈ જાય એનો રાગનો, તો દ્રવ્ય રાગનો કરતા થઈ જાય. તો કે રાગનો કરતા કોણ છે? તો કે રાગનો કરતા છે ને એ કર્મ છે, એ કર્મના સંગે થતો હોવાથી એનો કરતા કર્મ જ છે. એને રાગ ને તું એમાં નાખ અને તું તારા આત્મદ્રવ્યને જુદું નિર્લેપજો. 13મી ગાથામાં આવે છે આ બધી ચર્ચા, 13મી ગાથા સાંભળવી, ગુરુદેવના પ્રવચનમાં છે આ બધું. ભૂતાર્થથી જાણેલ જીવ અજીવ પુણ્ય સંવર આશ્રવ સંવર નિર્જરાબંધ મોક્ષને ભૂતાર્થથી જાણવા, એને ભૂતાર્થથી જાણવા એટલે નિરપેક્ષ જાણવા. નિરપેક્ષ અને સાપેક્ષ બે વસ્તુ એક સમયે એક પર્યાયમાં રહેલી છે. તું એને જોવસ કેવી રીતે એના ઉપર એનો આધાર છે. તું એને નિરપેક્ષ જો તો ફરી 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 તને પર્યાય પર દ્રષ્ટિ તારી નહીં જાય, કારણ કે નિરપેક્ષ છે. તો હવે મારે શું જોવું? થવાની હોય એમ જ થાય છે, થવા યોગ્ય ત્યાં કરે છે. તો બીજે સમયે, ત્રીજે સમયે, ચોથે સમયે પછી એને એના તરફ જોવાનો વિકલ્પ તૂટી જશે, કારણ કે નિરપેક્ષ છે. હું કાંઈ એમાં કરી શકતો નથી, હું ફેરફાર કરી શકતો નથી, તો એની દ્રષ્ટિ ચાલી જશે દ્રવ્ય ઉપર. એમ કહેવા માંગે છે કે પર્યાય એક સમયની જ છે પેલા વેલા તો. એટલે કે છે કે વહ પર્યાય એક સમય રહેકર વિલય હોતી હૈ, વિલય માને નાશ હોતી હૈ. નાશ કહાં સે હો? નાશ કેવી રીતે થાય એમ કે છે. નાશ કેવી રીતે થાય? જે સત હોય એ સત નાશ કેવી રીતે પામે? જે કોઈ વસ્તુ સત હોય ને એનું ક્યાંક ને ક્યાંક અસ્તિત્વ હોય, સતનો કદી નાશ ન થાય. અહીંયા કહે છે કે નાશ, નાશ કહાં સે હો? તો કે સત હે. તો કે સત હે એટલે શું છે? તો કે ઉત્પાદ વ્યય દ્રવ્યોત્તમ સત છે. તો કે વ્યય બી સત હે. નાશ અને વ્યયમાં બહુ મોટો આંતરો છે. નાશ અને વ્યય એક નથી. ગુરુદેવ એના શબ્દમાં ઘણી વાર એક લઈએ, ઘણી વાર એમ કે પર્યાય નાશ થઈ ગઈ, ઘણી વાર એમ કે પર્યાય વ્યય થઈ ગઈ. હંમેશા જયારે વ્યય કહેવામાં આવે ને ત્યારે એનું સતપણું સિદ્ધ થાય. અને નાશ કોને કહેવામાં આવે? કે એ પર્યાયમાં જે અત્યારે ભાવ ચાલતો હતો, રાગાદી ભાવ ચાલતો હતો, મિથ્યાત્વનો ભાવ ચાલતો હતો, અજ્ઞાનરૂપ ભાવ ચાલતો હતો, બહિર્લક્ષે, તો એ જે પર્યાયમાં ભાવ ચાલતો હતો એ ભાવ અંદર નથી જતો. બીજે સમયે પર્યાયમાં એ ભાવ બહાર રહી જાય છે અને એ પર્યાય અંદર ચાલી જાય છે. એ ભાવ લઈને નથી જતી પર્યાય, તો દ્રવ્ય શુદ્ધ થઈ જાય. એ ભાવ બહાર રહી જાય છે અને વ્યય અંદર ચાલ્યો જાય છે. તો કે વ્યય કેવી રીતે અંદર જાય ભાવને લીધા વગર? પ્રશ્ન થાય ને આપણને. આપણે આ સીધી ચાલે છે, પર્યાય વ્યય થાય છે કે નાશ થાય છે એની વાત ચાલે છે. બહુ સમજવાનો વિષય છે. પર્યાયનું પરિણમન પણ જો વ્યવસ્થિત સમજાઈ જાય ને તો પર્યાય દ્રષ્ટિ છૂટી જાય. પર્યાયનું પરિણમન સમજાય એટલે પર્યાય ઉપર દ્રષ્ટિ ન જાય, પર્યાયનું જ્ઞાન રહી જાય. એ જ્ઞાનમાં પર્યાય ન હોય, એ જ્ઞાનમાં દ્રવ્ય હોય. એમ એક સમયની પર્યાય, એક સમયની પર્યાયની ઉત્પાદરૂપ સ્થિતિ, ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત, એવો દ્રવ્યનો સ્વભાવ, પ્રમાણના દ્રવ્યનો સ્વભાવ. પ્રમાણનું દ્રવ્ય અને નિશ્ચયનું દ્રવ્ય, નિશ્ચયનું દ્રવ્ય છે એ પર્યાય ઉત્પાદ વ્યય વગરનું છે, પ્રમાણનું દ્રવ્ય છે એ ઉત્પાદ વ્યયથી સહિત હોય છે. એટલે પ્રમાણનું દ્રવ્ય આપણે કહી તો ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત સમજવું, નિશ્ચયનું દ્રવ્ય ત્રિકાળ દ્રવ્ય કહી તો એ નયનો વિષય છે, એમાં કોઈ પર્યાયો નથી એમ સમજવું. તો અહીંયા એમ કહેવા માંગે છે કે પર્યાય એક સમય માટે ઉત્પન્ન થઈ, હવે એનું આયુષ્ય એક સમયનું, બીજે સમયે વ્યય થઈને ક્યાં જાય એમ ગુરુદેવ પ્રશ્ન કર્યો. તો કે પર્યાય બીજે સમયે અંદર પારિણામિક ભાવમાં વહી જાય. તો કે પારિણામિક ભાવમાં પર્યાય જાય તો એ તો ઉત્પાદ વિવળો થઈ ગયો પારિણામિક ભાવ. તો કે એ ધ્રુવ છે, ઉત્પાદ વિવળો નથી થતો. ઉત્પાદ વિવળો થાય જ નહીં ક્યારેય પારિણામિક ભાવ. તો કે પર્યાય અંદર ગઈ ને, તો કે પર્યાય અંદર જાય તો એ પારિણામિક ભાવે થાય. અહીંયા ઉત્પાદ ન હોય ત્યાં ઉત્પાદ થયો, વ્યય અંદર ગયો, વ્યય અંદર જઈને શું થાય? તો કે પારિણામિક ભાવ થાય. તો કે એ અશુદ્ધતા હતી લઈને જાય? તો કે અશુદ્ધતા બિલકુલ લઈને ન જાય. તો કે અશુદ્ધતા કેમ લઈને ન જાય? એ પ્રશ્ન થાય ને કે ભાઈ અશુદ્ધતા તો પર્યાયમાં હતી અને જે ઉત્પાદ પર્યાય થઈ હતી એ જ પર્યાય બીજે સમયે વ્યય થાય, તો અશુદ્ધતા એમાં હતી તો એ તો એના વગર કેવી રીતે જાય? તો કે જો ભાઈ, નિયમ એક એવો છે, પેલા તો અશુદ્ધતાની ઉત્પત્તિ કેવી રીતે થાય ને એ તારે સમજવું પડે. એ લઈને જાય છે કે નહીં એ સમજવું હોય ને તો અશુદ્ધતાની ઉત્પત્તિ હંમેશા આપણે આ બધું સટકારક સિદ્ધ કર્યા ને નિમિત્ત નૈમિત સંબંધ સિદ્ધ કર્યો ને એની પાછળ આનું લોજિક હોય એટલે આપણે સિદ્ધ કરતા હોય એને. એ અશુદ્ધતા થઈ કેવી રીતે? તો કે વિભાવ હંમેશા કોઈ પર્યાયમાં થાય ને, કોઈ પણ પર્યાયમાં વિભાવની સ્થિતિ થાય તો નિમિત્તના સંગ વગર કદી ન થાય વિભાવ. આ નિયમ, ત્રિકાળ નિયમ, નિમિત્તના સંગ વગર, નિમિત્તના લક્ષ વગર વિકારની ઉત્પત્તિ થઈ શકે નહીં. જ્યારે એને તમારે નિરપેક્ષ જોવો હોય વિકારને, તો એમ કહેવાય કે સટકારકથી થાય છે. જ્યારે એને તમારે વિકાર કેવી રીતે થયો એમ જોવો હોય તો નિમિત્તના લક્ષે થયો છે. તો હવે નિમિત્તનું લક્ષ હતું ત્યારે અહીંયા અશુદ્ધતાનો જન્મ થયો. હવે એ તો સમય પર્યાય પ્રગટ થઈ ત્યારે, હવે એ પર્યાય વ્યય થઈને અંદર ગઈ ત્યારે એ વ્યયવાળી પર્યાય ને નિમિત્તનું લક્ષ હતું કે નહોતું? તો કે વ્યયવાળી પર્યાય તો નિમિત્તનું લક્ષ છોડીને વ્યય કરીને અંદર ગઈ, તો એ નિમિત્તનું લક્ષ છૂટી ગયું એટલે અશુદ્ધતા છૂટી ગઈ અને વ્યય અંદર વયો ગયો. એટલે અશુદ્ધતા વ્યયમાં અંદર જતી નથી, અંદર માત્ર પારિણામિક ભાવ જ છે. અશુદ્ધતા એક સમયની છે, આશ્રવ એક સમયનો છે, ઉત્પાદના સમયે અશુદ્ધતા નિમિત્તના લક્ષે થઈ છે. જ્યારે વ્યય થઈને એ પર્યાય અંદર જાય છે ત્યારે નિમિત્તનું લક્ષ નથી હોતું, માટે ત્યાં અશુદ્ધતા અંદર જતી નથી, અંદર પરમ પારિણામિક ભાવ સ્વભાવ જ હોય છે. આવું અનાદિથી ચાલે છે જીવને, અને એક જ સમયની પર્યાય છે, એક જ સમયની અશુદ્ધતા છે, એનું જીવન એનો સ્વકાળ એક જ સમયનો છે. આ બધી વ્યાખ્યા ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતની. હવે વ્યય અંદર જાય છે તો એ વ્યય અંદર ગયો, તો એ વ્યય અંદર ગયો એ ખબર કેવી રીતે પડે? આ પ્રશ્ન પાછો. વ્યય અંદર ગયો એ જ્ઞાનમાં ખબર કેવી રીતે પડે? એ કેવી રીતે ખ્યાલ આવે કે આ વ્યય અંદર ગયો ને એને લીધા વગર ગયો? ને આ તમે બધું કહેવા તો માંડ્યા છો, પણ અમને તો કઈક ખબર પડવી જોઈએ ને કે આ કેવી રીતે વ્યય અંદર ગયો, વ્યય અંદર ગયો એ ખબર કેવી રીતે પડે? તો કે જો પહેલામાં પહેલા તો ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત પહેલા તો સ્વભાવ છે. મહાવીર ભગવાન છે ને, મહાવીર ભગવાન એ કઈ પર્યાયમાં હતા? સિંહની પર્યાયમાં હતા ને, હે, ત્યારે એને સમ્યક દર્શન થઈ ગયું. તો એ સિંહની પર્યાય હતી, એ પર્યાય ઉત્પાદ થયો ને વ્યય થઈને અંદર ગઈ છે. ત્યાર પછી ચારણ રુધિદારી મુનિરાજ બે આવ્યા, એને એને ઉપદેશ આપ્યો, એ ઉપદેશ સમજી ગયા, એને આંખમાં અશ્રુ નીકળવા માંડ્યા, પછી એને સમ્યક થઈ ગયું. આ બધી એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક પર્યાયો ઉત્પાદ થઈ, વ્યય થઈ, ઉત્પાદ થઈ, વ્યય થઈ, ઉત્પાદ વ્યય થઈ, ઉત્પાદ થઈ, એમાં જે ભાવ હતો ને એનો નાશ થાય છે, અને ઉત્પાદ હતો ને એ વ્યય થાય છે. ઉત્પાદમાં જે ક્રિયા થઈ, ઉત્પાદમાં જે ભાવ હતો, અશુદ્ધતાનો ભાવ, શુદ્ધતાનો ભાવ, કોઈ પણ ભાવ, એ નાશવાન હોય છે, અને ઉત્પાદ હોય છે ને એ વ્યય થાય છે. આ બધી પ્રક્રિયા એક સમયમાં ચાલે છે, આગળ પાછળ બિલકુલ નથી. જે ઉત્પાદ હોય એ નિયમથી વ્યય થાય, અને જે ભાવ નવો પ્રગટ હોય એ નિયમથી નાશ થાય. જૂનું હોય એ કાયમ રહે, નવું થાય એટલું નાશવાન. ઉત્પાદ ક્યારનો છે? તો કે અનાદિનો છે. તો કે ઉત્પાદનો વ્યય જ થાય, નાશ ન થાય. તો કે રાગ ક્યારનો થયો? તો કે રાગ તો આ સમયે થયો છે. તો કે એ નાશવાન છે. જેટલું નવું એટલું નાશવાન, જેટલું જૂનું એટલું આપણું. ઉત્પાદ વ્યય તો કે ઉત્પાદ વ્યય આપણા જ છે ભાઈ, બહાર કોઈના બીજાના નથી. એ દ્રષ્ટિના વિષય મને જ સામેલ થતા એ વાત નથી. અહીંયા અહીંયા અત્યારે પર્યાયની સત્તામાં શું ચાલે છે એની ચર્ચા ચાલે છે. આટલું બધું અંદરમાં છે તો કે એ વ્યય છે એ ખબર કેવી રીતે પડે? તો આપણે મહાવીર ભગવાનનો દાખલો લીધો ને, હવે મહાવીર ભગવાનના જ્ઞાનમાં એને ખબર પડી ને કે પૂર્વે હું આ રીતે પરિણામ હતો, પૂર્વે હું આ રીતે પરિણામ હતો, પૂર્વે હું આ રીતે પરિણામ હતો, પૂર્વે હું આ રીતે પરિણામ હતો. હવે એ પર્યાય તો વહી ગઈ છે, એ પર્યાય તો અત્યારે છે નહીં, તો એને ખબર કેવી રીતે પડી? તો કે એ વ્યય પડ્યો છે અંદર વિદ્યમાન રૂપે, એ વ્યયનો નાશ નથી થતો. એ ઉત્પાદનો વ્યય થયો છે એ પારિણામિક ભાવ છે, એવો આખો અખંડ પારિણામિક ભાવ છે. એવું મારું શાશ્વત તત્વ છે, એવું મારું નિત્ય નિરાલંબન તત્વ છે, એવો અનાદિ અનંત હું મુક્ત સ્વભાવી છું. પર્યાય તો કે પર્યાય તો પરદ્રવ્ય છે, પર્યાય તો હે છે, પર્યાય તો મારી વસ્તુ જ નથી. આમાં ગુરુદેવ કહે છે કે પર્યાય ને પરદ્રવ્ય 50મી ગાથામાં કીધી નિયમ સારમાં. હે, આમાં આમાં આ પ્રવચનમાં જ સવાર આવ્યું છે કે પર્યાય ને પરદ્રવ્ય કીધી કે નિયમ સારમાં. સાહિક ભાવ ને પરદ્રવ્ય, તો કે શું કામ પરદ્રવ્ય કહે છે એને ખબર છે પર્યાય ને? એમાં ન્યાય આપ્યો છે ગુરુદેવ. આ ન્યાય વારંવાર પ્રવચનમાં આપે છે, કેટલી વાર એને વાત કરી. હમણાં એક પ્રવચન ચાલ્યું કળષ્ટિકાનું, તો એમાંય ગુરુદેવે આ વાત લીધી. પ્રશ્ન કર્યો કોઈએ કે પર્યાય હે શા માટે છે, પર્યાય પરદ્રવ્ય શા માટે છે? કે ભાઈ એનો આશ્રય ન લેવો ને એટલે એ પર્યાય હે છે ને પર્યાય પરદ્રવ્ય છે. ગુરુદેવ કે ના ના ના, એ આશ્રય ન લેવો એટલે નથી કે પરદ્રવ્ય. કળષ્ટિકાન પ્રવચનમાં છે, તમે સાંભળી લેજો. કર્તા કર્મ અધિકાર ચાલુ થાય છે એમાં બીજા કે ત્રીજા પ્રવચનમાં છે આ વાત. તો કે ના ના ના, એ પર્યાય ઈ કે પર્યાયનો આશ્રય ન લેવો એટલા માટે એ પરદ્રવ્ય છે ને એ છે એમ નથી. આશ્રય તો લેવાનો જ નથી, પણ એટલે એને પરદ્રવ્ય નથી કીધું એમ ગુરુદેવે કીધું. આશ્રયનો તો પ્રશ્ન જ નથી, આશ્રય તો દ્રવ્યનો હોય તો જ શુદ્ધ થાય પર્યાય. પર્યાયનો આશ્રય નથી લેવાનો એટલે એ છે ને એટલે એ પરદ્રવ્ય છે ને એટલે એ સાહિક ભાવને નિયમસારમાં પરદ્રવ્ય કીધો છે કે એમ નથી? એમ નથી, એમ નથી. તો કે પણ તો કયો કેમ છે? તો ગુરુદેવે એમ કીધું કે ભાઈ પર્યાયમાંથી નવી પર્યાયનો જન્મ થતો નથી, માટે પર્યાયને પરદ્રવ્ય પરભાવ અને હેય કહેવામાં આવે છે. પર્યાયનો જન્મ ત્રિકાળી દ્રવ્યમાંથી થાય છે, માટે તેને ત્રિકાળી દ્રવ્યને સ્વદ્રવ્ય કીધું અને પર્યાયને પરદ્રવ્ય કીધું. આ 50મી ગાથામાં નિયમસારમાં ગુરુદેવે આ ન્યાય આપ્યો છે. એટલે અહીંયા પર્યાય દ્રવ્યમાંથી આવે છે એટલે પર્યાય સહિતનું દ્રવ્ય છે એમ નથી કહેવા માંગતા, પણ પર્યાયનો ઉત્પાદ જે છે એ બિલકુલ પર્યાયનો ઉત્પાદ પર્યાયમાંથી નથી થતો, પર્યાયનો ઉત્પાદ પરમાંથી નથી થતો. જ્યારે તમે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત્ય સિદ્ધ કરો તો ઉત્પાદ પણ ધ્રુવમાંથી થાય છે, વ્યય પણ ધ્રુવમાં જાય છે. પછી ગુરુદેવને એક પ્રશ્ન કર્યો કે વ્યય ધ્રુવમાં ચાલ્યો જાય તો એ ધ્રુવમાં કેવી રીતે જાય? ધ્રુવ તો કુટસ્થ છે, ધ્રુવમાં જાય કેવી રીતે વ્યય? ગુરુદેવને પ્રશ્ન કર્યો તો ગુરુદેવ કે એ ધ્રુવમાં જ જાય, એ પરમ પરિણામિક ભાવ જ છે. તો કે એમાં તો પણ અવર જવર ન હોય ને? તો કે આ બધી અત્યારે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સતની ચર્ચા ચાલે છે. દ્રષ્ટિનો વિષય જે છે એમાં ભૂતકાળની પર્યાયો, ભવિષ્યકાળની જેટલી પર્યાયો થવાની છે એ બધી અંદરમાં પરમ પરિણામિક ભાવમાં પડી છે. એ કોઈ પર્યાયો પર્યાય રૂપે નથી અંદર. જો તમે એમ વિચાર કરો કે એ પર્યાય રૂપે અંદર છે તો અંદર ત્રિકાળી દ્રવ્ય છે એ પરિણામ તો સિદ્ધ થઈ જશે, એ પારિણામિક ભાવ થઈ ગયો છે. પણ તને ઓલી પર્યાયની ગંધ ચાલે છે ને, એટલે તને એમ જ કઈક પર્યાયની વાત આવે ને એટલે તને એમ થઈ જાય છે કે પર્યાય કઈ ધ્રુવમાં થોડી જાય. અરે પણ પર્યાય ધ્રુવમાં એ નાશવાન તો પ્રગટ થતો જે ભાવમાં પરિણમન હતું એને નાશવાન કીધો છે. ઓલો ઉત્પાદ ને વ્યય તો એનો પર્યાયનો સ્વભાવ છે ભાઈ, દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ, પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય. એ બે તો સ્વભાવ છે, અનાદિ અનંત છે એ બે સ્વભાવ. આપણો ટાઈમ થઈ ગયો છે, કાલ સવારે ચર્ચા કરશું. સ્વભાવ ધ્રુવ દ્રવ્યનો, પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય, દ્રષ્ટિ હંમેશા ધ્રુવની, જ્ઞાન હંમેશા દ્રવ્ય પર્યાય બેયનું. આ નીચોડ છે. આમાં જે કહેવા માંગે છે એ જ કહું છું. આ ગુરુદેવ કહે છે આમાં બધું. આવી વસ્તુની વ્યવસ્થા છે. જ્યાં સુધી દ્રવ્ય ઉપર દ્રષ્ટિ ન જાય ત્યાં સુધી સાચા દ્રવ્ય પર્યાયના જ્ઞાનનો પણ ખરેખર પ્રગટ રૂપ ખ્યાલ જીવને આવતો નથી. એટલે પ્રથમમાં પ્રથમ જ્ઞાનમાં નિર્ણય કરી અને દ્રવ્યની દ્રષ્ટિ કેવી રીતે થાય એ પુરુષાર્થ જીવનો હોવો જોઈએ. અને પુરુષાર્થ એટલે યથાર્થ સમજણ ઇઝ ઇક્વલ ટુ પુરુષાર્થ. પુરુષાર્થની બીજી કોઈ વ્યાખ્યા નથી, માત્ર યથાર્થ સમજણ એનું નામ પુરુષાર્થ છે. સમજણ યથાર્થ થઈ તો ઈ જે સમજો ને ઈ શ્રીમદજી કે છે ને સમ જાતે સમાયા, ઈ સમાઈ જાય છે અંદરમાં. જેને સમજણ સાચી હોય ઈ અંદરમાં જ સમાય છે એવી વસ્તુની સ્થિતિ છે. સર્વભવી જીવો આવી રીતે પોતાનું સ્વરૂપ જે ગુરુદેવશ્રીએ બેનશ્રીએ જે બતાવ્યું છે જ્ઞાનીઓએ એવું સ્વરૂપ સમજી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.